તારીખ 15-10-1992 શ્રી સમયસાર કળષ્ટિકા શ્લોક નંબર 53 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 33 મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
અસ્થિથી પોતામાં હોય છે એ થાય, પણ હવે નાસ્તિથી નથી હોતું એના બે કળશ બુજાડીએ છે. એવો નિશ્ચય છે કે એવું વસ્તુનું સ્વરૂપ છે. નિશ્ચય છે એટલે વસ્તુનું એ સ્વરૂપ છે કે એક ચેતના લક્ષણ જીવદ્રવ છે, એટલે સચેતન પદાર્થ છે જીવદ્રવ, અને એક અચેતન કર્મપિંડ રૂપ પુદ્ગળ દ્રવ જળ છે. આ બંને પદાર્થો મળીને એક પરિણામ રૂપે પરિણમતા નથી, બે મળીને કોઈ એક કાર્ય કરે એમ બનતું નથી. ભાવાર્થ આમ છે કે જીવદ્રવ પોતાની શુદ્ધ ચેતના રૂપે અથવા અશુદ્ધ ચેતના રૂપે વ્યાપકપણે પરિણમે છે પોતામાં. જીવદ્રવ શુદ્ધ ચેતના રૂપે વ્યાપકપણે પોતામાં પરિણમે, અશુદ્ધ ચેતના રૂપે પરિણમે તો પણ વ્યાપક રૂપે પોતામાં પરિણમે છે. ઉદ્ગળ દ્રવ પણ પોતાના અચેતન લક્ષણ રૂપે શુદ્ધ પરમાણુ રૂપે અથવા જ્ઞાના પરણાદિ કર્મપિંડ રૂપે, એટલે એમાં પણ શુદ્ધ અને અશુદ્ધ બે લઈ લીધા, પોતાનામાં વ્યાપકપણે પરિણમે છે. વસ્તુનું સ્વરૂપ એવું તો છે, આમ દરેક શુદ્ધપણે કે અશુદ્ધપણે પરિણમે તો પણ પોતામાં જ વ્યાપકપણે પરિણમે છે. જીવમાં પૂદગળનું વ્યાપવું નથી, પૂદગળમાં જીવનું વ્યાપવું નથી, ભલે શુદ્ધપણે પરિણમે કે અશુદ્ધપણે પરિણમે, બંનેમાં બંને શુદ્ધ પણ પરિણમે છે, બંને અશુદ્ધ પણ પરિણમે છે, એમ બંને પ્રકારના પરિણામ સંભવિત છે. તો પણ વ્યાપકતામાં કોઈ કોઈનામાં વ્યાપું થતું નથી. પરંતુ જીવદ્રવ અને પૂદગળ દ્રવ બંને મળીને અશુદ્ધ ચેતના રૂપ છે જે રાજદ્વેષ રૂપ પરિણામ તે રૂપે પરિણમે છે એમ તો નથી. હવે શું કહે છે કે જ્ઞાનાવરણિક અથવા કોઈ મોહાદિ કર્મનો ક્રોધાદિ કર્મનો ઉદય આવ્યો, આદિમાં કોઈ પણ લઈ લો, એટલે અહીંયા રાગદ્વેષ થયા, એને મળીને એને કારણે થયા તો એમ નથી, એ વ્યાપ્યું નથી એમ કહે છે. શું એટલી વાત જરૂર છે કે જીવે પોતાના સ્વરૂપને લક્ષ્યમાં ન રાખ્યું અને એનું લક્ષ્ય ઉદય કરી દીધું, એ તો એનું પોતાનું પરિણામ છે. એમ કર્યું એ પણ એને પોતાના પરિણામથી કર્યું છે, એમાં અન્ય પદાર્થ એમ કરાવ્યું નથી કે અન્ય પદાર્થ એમ કરાવતો નથી, અન્ય પદાર્થ પોતામાં આવતો પણ નથી, પોતે પણ એનામાં જતો નથી. પરંતુ જીવદ્રવ અને પૂતગળ દ્રવ બંને મળીને અશુદ્ધિ ચેતના રૂપ છે, જે રાગદ્વેષ રૂપ પરિણામ તે રૂપે પરિણમે છે એમ તો નથી. અથવા જીવ અને પૂતગળ મળીને જ્ઞાનાવરણાદી પૂતગળ કર્મપિંડ રૂપ પરિણમે છે એમ પણ નથી. શું જીવના પરિણામ અશુદ્ધ થાય એમાં પણ એ બંનેનું કામ મળીને કાર્ય નથી, અને પૂતગળ જ્ઞાનાવરણાદી કર્મપિંડ રૂપે પરિણમે છે એમાં પણ જીવનું કોઈ કારણ નથી. કર્ણાનુયોગની ભાષા એમ આવે કે જીવે જ્ઞાનાવરણી બાંધ્યું, આયુષ બાંધ્યું એમ બોલવામાં ભાષા આવે, છતાં પણ બંને મળીને એ કાર્ય થયું છે એમ નથી. એ કાર્ય સ્વતંત્ર પૂતગળ પરમાણુએ કર્યું છે, જીવે કાંઈ કર્યું નથી. ઉભયો પરિણામ ન પ્રજાયેત. જીવ દ્રવ અને પૂતગળ દ્રવ બંને, ઉભય એટલે બંને, તેમના બંને મળીને એક પર્યાય રૂપ પરિણામ થતા નથી. ક્યારે પણ બે થઈને એક પરિણામ થાય એવું બનતું નથી. શું બંને મળીને કોઈ કાર્ય કરતા નથી? કોઈ એવું કાર્ય નથી જેમાં બંને મળી ગયા હોય, વ્યાપી ગયા હોય, એવું કોઈ કાર્ય જગતમાં નથી એમ કે છે. હા, દ્રવ બે અને બે થઈને કાર્ય કરે, અથવા કોઈ એક કાર્ય હોય એમાં એ બે નો હિસ્સો હોય એવું નથી. કોઈ એક કાર્યમાં કોઈ એક જીવ અથવા અજીવ જેનું જે કાર્ય છે, જે પદાર્થ એમાં એ પોતે જ વ્યાપક રૂપે પરિણમે છે, બીજો વચ્ચે કાંઈ અંદર આવતો નથી. ઉભયો પરિણતિ ન સ્યાત. જીવ અને પૂતગળને મળીને એક ક્રિયા થતી નથી. જીવ અને પૂતગળની મળીને એક ક્રિયા, બંને એક પરિણામ થતા નથી અને બંનેની એક ક્રિયા પણ થતી, એટલે પલટવામાં અવસ્થાથી અવસ્થાંતર થવામાં પણ બંનેની મદદથી થાય છે એવું નથી. સ્વયં જ પરિણમનશીલ હોવાથી સ્વયં જ એક પલટવાની ક્રિયા કરે છે, પોતે ક્રિયા કરવાનું સામર્થ્ય પણ પોતામાં છે, પરિણમનશીલ પણ છે તે. એવા પરિણમનશીલ પણ ક્રિયા કરવાનું સામર્થ્ય એને પરિણમનશીલ પણ કહે છે. અવસ્થાથી અવસ્થાંતર પોતે થાય કોઈની મદદ વિના. વસ્તુનું સ્વરૂપ આવું છે, આવું વસ્તુનું સ્વરૂપ છે. યતઃ અનેકમ અનેકમ એવ સદા. કારણ કે ભિન્ન સત્તારૂપ છે જે જીવ અને પૂતગળ અનેક અનેક છે, તે તો જીવ પૂતગળ સદાય ભિન્ન રૂપ જ છે. એક રૂપ કેમ થઈ શકે? કે જીવ છે એ કાયમ જીવ રહે છે, પૂતગળ છે એ કાયમ પૂતગળ રહે છે, બે અનેક છે તે અનેક રહે છે. ક્યારે મળીને એક થાય એવી વસ્તુ સ્થિતિ નથી. ના તો શેમાં લઈ જવું છે કે જીવને પોતાનો દોષ છે, તે સ્વતંત્રપણે પોતે કર્યો છે એવી પ્રમાણિકપણે એને સ્વીકાર આવવો જોઈએ. ફલાણા કારણથી મને, બીજાના કારણથી મને દોષ થયો છે, મેં રાગ કર્યો, દ્વેષ કર્યો, મોહ કર્યો, એ વાત ખોટી છે. ઉદય આવ્યો માટે, સંયોગો એવા થયા માટે, એ બધી વાત તદ્દન ખોટી છે. પોતે જ પરિણમો છે, એમાં બીજું કોઈ કારણ નથી. આના ઉપર તો, આ વસ્તુ વિજ્ઞાન ઉપર તો મુનિઓ સ્થિર રહે છે. માવલિંગી મુનિરાજ સ્વરૂપ સ્થિરતામાં ગમે તે હાલતમાં પરિસર હોય, ઉપસર્ગ કોઈ નો કરેલો હોય તો પણ પોતામાં સ્વરૂપસ્થ પરિણામે કેમ રહી શકે છે? કે આવું જે સ્વરૂપ જ્ઞાન છે એ સ્વરૂપ જ્ઞાનને પોતે અનુસરીને અચલપણે અડગપણે રહે છે પરિણમનમાં. માત્ર સમજે છે એમ નહીં, સમજીને અડગપણે રહી શકે છે, માટે કોઈ પણ હાલતમાં એમને તકલીફ થતી નથી. કારણ કે ભિન્ન સત્તારૂપ છે જે જીવ પૂતગળ, તે તો જીવ પુદ્ગળ સદાય ભિન્ન રૂપ છે, એક રૂપ કેમ થઈ શકે? ભાવાર્થ આમ છે કે જીવ દ્રવ પુદ્ગળ દ્રવ ભિન્ન સત્તા રૂપ છે, જીવ દ્રવ અને પુદ્ગળ દ્રવ ભિન્ન સત્તા રૂપ છે, બંનેની સત્તા જુદી છે, હયાતી જ બંનેની જુદી છે. તે જો પહેલા ભિન્ન સત્તા પણ છોડી દે, ભિન્ન રહેવાની જે સત્તા, એવું જે એનું સામર્થ્ય, ભિન્ન રહેવાનું જે સામર્થ્ય, ભિન્નપણે રહેવાનું એનું જે સામર્થ્ય, એવું એ છોડી દે, શું ભિન્ન સત્તા પણ છોડી એક સત્તા રૂપ થાય, શું તો પછી કરતા કર્મ ક્રિયા પણ આપસમાં ઘટે. જો પોતે ભિન્ન ન રહીએ તો જ એકબીજાના કાર્ય કરી શકે, પણ ભિન્ન સત્તા પણ રહે અને બીજાનું કાર્ય કરે એમ કોઈ દિવસ બની શકે નહીં. શું કર્મ જે બંધાય છે એમ કહેવાય છે, એટલે સંબંધ પામે છે જીવ સાથે, એ કર્મના પર્યાય કર્મ પોતે કરે છે, જીવ નથી કરતો, આ કર્મ પોતે કરે છે. એવું કાર્ય કરવાની શક્તિ એનામાં છે અને કરે છે, ન હોય એને જીવ કરાવી દે એમ બની શકે નહીં. જગતમાં અનંતતા પરમાણુઓ છે કાર્મણ વર્ગનામાં, જીવ એને શું કરી શકે? હે, આપણો જીવ છે લ્યો ને, આપણે એને શું કરી શકીએ છીએ? કયો અનંત પરમાણુ કાર્મણ વર્ગના પરમાણુઓ ભરેલા છે આયા આપણી આજુબાજુ બધે, બરાબર. આપણો જીવ એને શું કરી શકે છે? કયો હે, ભાગવે જે કરીએ એ તો આપણે આપણી પર્યાયમાં કરીએ, એને આપણે શું કરી શકીએ? કાંઈ ન કરી શકીએ. એ બંધાય પણ એને કારણથી, અને છૂટે તો પણ એના કારણથી, ઉદય આવે તો એના કારણથી એનામાં આવે. કર્મનો ઉદય કર્મમાં આવે છે કે જીવમાં આવે છે? પછી એ ઉદય આવ્યો માટે મારે માટે મને ક્રોધ થયો એમ શું કરવા જીવ એના માટે ઉઢાડે છે? પોતે ક્રોધ કરે છે સ્વતંત્રપણે, કે છે એમ કે ઉદય આવ્યો એટલે મારે ક્રોધ કરવાનો થયો, સાચી વાત છે. એને તો પોતાને નિર્દોષ મહંત રહેવું છે, કે પોતાને તો મહંત રહેવું છે કે હું તો નિર્દોષ છું, મારે તો કઈ ક્રોધ નતો કરવો, પણ આ ઉદય આવ્યો ને એને મને ક્રોધ કરાવ્યો, ખોટી વાત છે. એ આવ્યો તો એ ભલે, ન આવ્યો તો એ ભલે, ક્રોધ તું કરે છે એ વાત નક્કી કર પહેલા. તે તો કર્મના પરમાણુને જોયા નથી, જાણ્યા ક્યાંથી? તને આ તો શાસ્ત્રમાં લખેલી વાત છે, કેવડી ગમે છે. કર્ણાનો યોગનો વિષય જ કેવળી ગમે છે, એ તો કેવળીની પરંપરાથી શાસ્ત્રમાં ચાલે છે અને ન્યાય સંગત છે એટલે સ્વીકારીએ છીએ. પણ ઇન્દ્રિય જ્ઞાનનો એ વિષય નથી કે છદ્મસ્થને ખબર પડે, છદ્મસ્થના ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી અને છદ્મસ્થના જ્ઞાનીના અતિન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, એટલો બધો સૂક્ષ્મ છે. પછી એને તો એનું બાનું કાઢવું એ તદ્દન ખોટું છે, જ્ઞાનીઓ તો કાઢતા જ નથી. કયો જડ પરમાણુ પોતાનું કાર્ય અવસ્થાથી અવસ્થાંતર ની ક્રિયા કર્યા વગર નો છે બતાવો. શરીરમાં અનંતાર જ ગણો છે, તો બધા કામ કરી રહ્યા છે કે નહીં? કે બધાની પાછળ આપણે જીવને ઈચ્છા કરવી પડે છે, ખાધા પછી પચાવવાની ઈચ્છા કરવી પડે છે? હે, શરીરના અવયવોમાં સપ્ત ધાતુમાં વહેંચાઈ જાય છે અને બાકીનો મળ વિષ્ઠા તરીકે બહાર આવે છે. આપણે 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 કેટલા ભાવ કર્યા એમાં? કયો કે તું આટલા પરમાણુ એ લોહી બનવું, એક જ રોટલીનું બટકું છે, ચાર રોટલી ત્રણ રોટલી પાંચ રોટલી માણસ ખાય છે, એમાંથી લોહી પણ બને ને હાડકું બને, કપ પણ બને ને મળ પણ બને, શું લાળ પણ બને ને ચામડી પણ બને, શું માંસ પણ બને. કયા પ્રમાણ નું શું બનવું એમાં આપણો અધિકાર કેટલો એ કયો? કોઈને લોહી વધારવું છે, કોઈને ચરબી વધારવી છે, તેની ઈચ્છા પ્રમાણે થાય ખરું કઈ? હે, એ સ્વતંત્ર કરે છે કે નથી કામ કરતા? હે, જીવ કરાવે તો કરે, નહીતર ન કરે એવું છે? એવું કઈ નથી. નહી, છૂટે એની મેળે, એની મેળે છૂટે. ઉદય આવે એની છૂટે જ છે. દર સમયે જેમ બંધાય છે એમ પ્રતિ સમય ઉદય આવે ને છૂટે જ છે. એ કામ એનું ચાલુ જ છે. ભોગવવા પડે એટલે આકુલતા કરે, એટલું દુઃખ ને ભોગવે. એને કર્મ ભોગવા એમ કહેવાય છે. પછી ખરેખર તો દુઃખ ને ભોગવે છે, એ પોતાની પર્યાય ને ભોગવે છે. ઉદય ને કોઈ ભોગવતો પર પદાર્થ ને ભોગવી જ ન શકાય ને, કરી ન શકાય ને, ભોગવી ન શકાય. કરતા પણ ભોગતા પણ સાથે જ રહીએ છે. ના કરી ભોગવી શકે, ના કરી ન ભોગવી, ન કરી શકે ને ન ભોગવી શકે. આ વિશે સમયસારમાં મહુ પીખી પીખીને લીધો છે આચાર્ય દેવે. કેમ કે ધર્મના ક્ષેત્રમાં પણ નિમિત્તાધીન દ્રષ્ટિથી જ શાસ્ત્રોનો અર્થઘટન કરીને વિદ્વાનો પણ જીવ કર્મને બાંધે અને કર્મનો ઉદય જીવને રાગ કરાવે, આ પદ્ધતિ ચાલી છે. દિગંબર પંડિતો એ પદ્ધતિમાં છે, તો શ્વેતાંબર તો પછી વાત જ ક્યાં કરવી, અને એનો દોષ શું કાઢવો? કર્મ નડે છે, કર્મ નડે છે. ઈશ્વર કરતાપણું અને કર્મ કરતાપણું એમાં કઈ ફેર નથી. એટલે એ જેમ ઈશ્વર કરતાપણું ગ્રહિત મિથ્યા છે, એમાં કર્મ કરતાપણું પણ ગ્રહિત મિથ્યા છે. કઈ બેમાં ફેર નથી, બે ગ્રહિત મિથ્યાતમાં જાય છે. પછી તો પછી કેવું ચાલે છે? જયારે અણસમજણ આગળ વધે ત્યારે કેવું ચાલે છે બધી? આ એમાંથી જ આ ભૂવા ડાકલા થઈ ગયા બધા. હે, હા, કરે છે ને. એટલે કહું છું, પછી બધું ગાનપણ અને અજ્ઞાન આગળ વધતા ભૂવા ડાકલા થઈ ગયા. આજના ગુજરાત સમાચારમાં ફ્રન્ટ પેજ ઉપર છે. અમદાવાદની અંદર એક પાડાને કાપીને આ નોરતામાં, હે, ફોટાઓ સાથે છે. તો કોઈ પત્રકાર પહોંચી ગયો હશે ને, કોઈ પત્રકાર એનો પહોંચી ગયો હશે ને, એટલે એ ફોટા એને કેવી રીતે લીધા? હે, હા, પ્રધાને હાજરી આપવાના હતા. બોલો, એટલે કે આ જમાનામાં આટલી બધી હજી અંધશ્રદ્ધા ચાલે છે. એને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે છાપા વાળાએ. વિશ્વ એક પાડાને કાપી નાખ્યો. બોલો, હા, કઈ સરકારે કાયદો કર્યો છે કે આવી હિંસાત્મક ધર્મક્રિયા કોઈ નથી કરી શકતો, અને છતાં રાત્રે 12-1 વાગે, 2 વાગે, 3 વાગે એવી રીતે, એટલે લોકો સુઈ ગયા હોય પછી, 12 વાગ્યા પછી 40 જણાએ ભેગા થઈને પાડાને પકડી રાખ્યો હતો. બધા એના હાથમાં છરા હતા ને મારવા મંડી ગયા. ગજબ કરે છે. હા, જો બોલો, ગજબ ચાલે છે ને અત્યારે પણ. આમ તો ખૂણે ખાતરે એવું ચાલતું હોય, પણ આ તો અમદાવાદ જેવું મોટું શહેર છે. હા, અને જાહેર રસ્તા ઉપર. હે, હા, જાહેર રસ્તા ઉપર બહુ ઘણું કહેવાય. પાછો શું પણ કઈ સરકાર પગલાં લે છે કે નહીં, તો ભગવાન જાણે. હવે આટલું બધું તેને છાપ્યું છે. શું માણસનું ખૂન કરે તો એની પાછળ સમિતિ ને બધું, પોલીસ ને બધું. પણ હવે આમ જાનવરની વાય કોણ પડે? અહીંયા તો હજી રાજસ્થાનમાં અને બિહારમાં તો હજી એવું બધું થોડું ચાલે જ છે. ટોડુંગલ સ્મારક ભવન વચ્ચે જયપુર ગયા, પ્રતિષ્ઠા વખતે ટોડુંગલ સ્મારક ભવનમાં. ત્યાર પછી આમેરના કિલ્લામાં આપણું જૈન મંદિર છે, મૂળ તો જયપુર પછી વૈસુ છે, પેલા આમેર ગામ હતું અને ત્યાં રાજધાની હતી એટલે ત્યાં કિલ્લો છે, રાજાનો કિલ્લો ત્યાં હતો, ત્યાં જૈન મંદિર છે, ત્યાં દર્શન કરવા ગયા હતા. ત્યાં એક ઉપર ઉપર છે ડુંગરો છે, ડુંગરા ઉપર છે, ત્યાં ડુંગરા ઉપર એક મહાકાળીનું મંદિર છે. ત્યાં જોયું તો લોહીના જૂના લોહીના ડાઘ ને તાજા લોહીના ડાઘ બે હતા, એટલે તે દિવસે પણ એકાદ ક્યાંય બકરાને કાપે છે, માતાજીને વધી રહેશે, હજી ચાલે છે આવું ખૂણે ખાતર તો ચાલતું હોય, પણ આ તો શહેર નહીં. બધું આમાંથી થયું છે, એક દ્રવ્ય બીજા દ્રવ્ય નું કરે એ મહાકાળી માતા પસંદ પ્રસન્ન થઈને આપણને સુખી કરે, આ એમાંથી આ ચાલે છે, એમાંથી ચાલે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્ય નું કરે એ કતલખાનું માન છે, ગુરુદેવ કહેતા કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય નું કરે એ મિથ્યાત્માથી જીવ કતલખાનું માન છે. ઘણી નામ ના જડે આપણને નામ ની ખબર ન હોય એટલું બધું વધી ગયું, દેવ દેવલાનું એનું બસ આમાંથી જ છે, આપણને સુખી કરે એ સિવાય શું છે એમાં, કયો ના તો એમાં સુખી કરવાની ભાવના સિવાય બીજું શું છે એને, હે? એની વિરુદ્ધ છે આ વાત બધી. એક પરમાણુ જીવનું ન કરે, જીવ એક પરમાણુનું કાંઈ ન કરે, શું આ 43 અફર સિદ્ધાંત છે? અનેકમ અનેકમ એવ સદા યતઃ અનેકમ અનેકમ એવ સદા, આ સૂત્ર છે. કારણ કે અનેક છે તે સદાય અનેક જ રહે, જીવ તે જીવ રહે, પરમાણુ તે પરમાણુ રહે. ભાવાર્થ આમ છે કે જીવ દ્રવ પુદગળ દ્રવ ભીમ સત્તારૂપ છે, તે જો પહેલા ભિન્ન પણ સત્તાપણું છોડીને એક સત્તારૂપ થાય તો પછી તેને કરતા કર્મ ક્રિયાપણું ઘટે, પણ તે તો એકરૂપ કદી થતા નથી. ક્યારે જીવ શરીર રૂપે થતો નથી, શરીર ક્યારે જીવ રૂપે થતું નથી, સંયોગ છે તો પણ એને જુદા પડતા પ્રત્યક્ષ અનુભવ ગોચર થાય છે. આમ ન માને પણ એ પ્રત્યક્ષ જુદા પડે છે, એનો અનુભવ બધાને થાય છે, રોજ થાય છે. તે તો એકરૂપ થતા નથી, તેથી જીવ પુદગલનું પરસ્પર કરતા કર્મ ક્રિયાપણું ઘટતું નથી. માટે ન જીવ કરતા થાય, ન એનું કાર્ય થાય, ન કોઈ એની ક્રિયા કરી શકે. આ વસ્તુ સ્થિતિનું કોઈ ઉલ્લંઘન કરી શકતો નથી, માને તો ભલે ન માને તો ભલે, પણ વસ્તુ સ્થિતિને કોઈ ફેરફાર કરી શકે એવું બનવાનું નથી. નહીં માને તો એને સમાધાન નહીં થાય ક્યાંય, અને એ સમાધાન નહીં થાય તો એને ક્યાંય સુખ નહીં થાય, દુઃખ નહીં મટે. બસ એવો જ બીજો 56મો કોષ છે. ન એકસ્ય હિ કર્તારો દોસ્તો દ્વે કર્મણી ન ચે એકસ્ય, ન એકસ્ય ચ ક્રિયે દ્વે એકમ અનેકમ યતો ન સ્યાત. અર્થ, અહીં કોઈ મતાંતર નિરૂપશે કે દ્રવ્યની અનંત શક્તિઓ છે, તો એક શક્તિ એવી પણ હશે કે એક દ્રવ્ય બે દ્રવ્યોના પરિણામ કરે. શું આ જગ્યાએ એમણે બહુ સારી ટીકા કરી છે. શું દ્રવ્યમાં અનંત શક્તિ છે એ તો તમે કબૂલ કરો છો, માનો છો કે હા માની દ્રવ્યમાં અનંત શક્તિ છે પદાર્થો, તો અનંત શક્તિમાં એક શક્તિ એવી આપણે લઈ લ્યો કે પોતાનું પણ કામ કરે અને બીજા પદાર્થ પણ એનો પ્રભાવ પાડીને કામ કરાવે. આવી એક શક્તિ લઈએ તો શું વાંધો છે? કેમ કે અનેક કાર્યો એકબીજા મળીને કરતા હોય એવું દેખાય છે, માટે એક શક્તિ એવી પણ લ્યો પછી શું વાંધો છે? આ એક તર્ક છે. શું આ એક તર્ક ઉઠાવ્યો છે? જ્યારે દ્રવ્યમાં અનંત શક્તિઓ છે, તમે એમ કહો છો કે બધી શક્તિ તો કેવળ જ્ઞાન ગોચર છે, છદ્મનસ્થને તો કેટલીક શક્તિનું જ જ્ઞાન થાય છે ભેદરૂપે, અભેદરૂપે બધું જ્ઞાન થાય, તો પછી એક આવી શક્તિ પણ માનો? તર્ક છે આ તો. આવી શક્તિ માનવામાં શું વાંધો છે? તો કે જુઓ ભાઈ, અમારે રાગ દ્વેષ રહિત થવું છે. શું કે રાગ દ્વેષ સહિત થવું છે? રહેવું છે રાગ દ્વેષ રહિત થવું છે, કેમ કે રાગ દ્વેષથી દુઃખ થાય છે. તો આ શક્તિને સ્વીકારતા રાગ દ્વેષ રહિત કેવી રીતે થવા એ સમજાય પહેલા. જીવ પોતાનું પણ કામ કરે ને બીજાનું કરે, તો એને બીજાનું કામ કરવાનો રાગ કીધી મટે? કેવી રીતે મટે એ સમજાવ, કેમ કે તને વસ્તુનું સ્વરૂપ થઈ ગયું, કોઈ વિતરાગ ન થઈ શકે. મતાંતર એટલે બીજો મત. અહી કોઈ મતાંતર નિરૂપ છે કે દ્રવ્યની અનંત શક્તિઓ છે, તો એક શક્તિ એવી પણ હશે કે એક દ્રવ્ય બે દ્રવ્યોના પરિણામને કરે. જેવી રીતે જીવ દ્રવ્ય પોતાના શુદ્ધ ચેતના રૂપ રાગદ્વેષ મોહરૂપ પરિણામને વ્યાપકપણે કરે, તેવી જ રીતે એટલે કે વ્યાપકપણે, તેવી જ રીતે એટલે વ્યાપકપણે નાના વ્રણાદિ કર્મપિંડને વ્યાપકપણે કરે. ઉત્તર આમ છે, એ તર્કનો ઉત્તર આમ છે કે દ્રવ્યને અનંત શક્તિઓ તો છે, પરંતુ એવી શક્તિ તો કોઈ નથી કે જેનાથી જેવી રીતે પોતાના ગુણ સાથે વ્યાપકપણે છે, તેવી જ રીતે પરદ્રવ્યના ગુણ સાથે પણ વ્યાપકપણે થાય. આ ચોખવટ રાજમલજીએ કરી છે એવી ક્યાંય નથી, કોઈ ગ્રંથમાં નથી, કારણ કે આવી કોઈ શક્તિ જ નથી. આ શક્તિનો ગુરુદેવ બહુ આધાર આપતા, આ કથનનો રાજમલજીનો બહુ આધાર આપતા કે દ્રવ્યની અનંત શક્તિઓ છે, એમાં એકેય શક્તિ એવી નથી કે જે બીજાનું પણ કામ કરે. આવી કોઈ શક્તિ દ્રવ્યમાં છે જ નહીં, કોઈ દ્રવ્યમાં એવી એકેય શક્તિ નથી. અનંત શક્તિઓ ધારક બધા દ્રવ્યો હોવા છતાં કોઈનું કામ કરે એવી કોઈ દ્રવ્યમાં શક્તિ નથી, એ રાજમલજી અહીંયા કહે છે. બહુ ચોખ્ખું કહ્યું છે, એવું ફોળ પાડીને ક્યાંય નથી. જુઓ આવી કોઈ શક્તિ જ નથી જીવમાં, ગુણ જ નથી આ જાતનો, કેવી રીતે કામ થાય? બે દ્રવ્ય કરતા નથી. શું કાર્ય પરિણામ એક હોય અને બે ભેગા થઈને કામ કર્યું હોય એવું ક્યારે નથી. ભાવાર્થ આમ છે કે અશુદ્ધ ચેતના રૂપ રાગદ્વેષ મોહ પરિણામનું જેવી રીતે વ્યાપકપણે જીવદ્રવ કરતા છે, તેવી જ રીતે પુદ્ગલદ્રવ પણ અશુદ્ધ ચેતના રૂપ રાગદ્વેષ મોહ પરિણામનું કરતા છે એમ તો નથી. જીવદ્રવ પોતાના રાગદ્વેષ મોહ પરિણામનું કરતા છે અને પુદ્ગલદ્રવ કરતા સ્પષ્ટ વાત છે કે અશુદ્ધ ચેતના રૂપ રાગદ્વેષ પરિણામ જીવના થયા, એમાં જીવ વ્યાપતો છે એમ કે છે. તો જેવી રીતે જીવ વ્યાપીને કરતા થયો તેવી જ રીતે પુદ્ગલ પણ અશુદ્ધ ચેતના રૂપ રાગદ્વેષ નો રૂપ પરિણામ નો કરતા થઈને વ્યાપક થઈને કરતા થાય એમ બિલકુલ થતું નથી. હવે આ પ્રસંગ ક્યારે બને છે? જીવને રાગ થાય છે કે ક્રોધ થાય છે ત્યારે સામે ક્રોધ પ્રકૃતિનો ઉદય હોય છે. શું? જે સમયે ક્રોધ પ્રકૃતિનો ઉદય હોય છે એ જ સમયે અહીંયા જીવમાં ક્રોધ ભાવ પણ હોય છે. તો કે જે ક્રોધ ભાવ હોય છે એમાં જીવ વ્યાપો છે અશુદ્ધ ચેતના રૂપે, અને જે ઉદયના પરિણામ છે આ ક્રોધ પ્રકૃતિમાં એમાં એ પરમાણુ વ્યાપેલો છે, જીવ નથી વ્યાપો. રાજદેશમાં પરમાણુ વ્યાપો નથી અને પ્રકૃતિના ઉદયમાં જીવ વ્યાપો નથી. દેહના પરિણામ સદ્રશ સમકાળે છે, એક કાળે છે અને સરખા છે. સરખામાં તારતમ્યતા ઓછી વ્યક્તિ હોય શકે કે પ્રકૃતિમાં ક્રોધનો પ્રકૃતિ હોય એના કરતા વધુ પણ ક્રોધ કરે અને ઓછો પણ કરે અને એટલો પણ કરે, એમાં સ્વતંત્ર છે. ત્રણેય પ્રકારે કરવા માટે જીવ સ્વતંત્ર છે. પ્રાય અજ્ઞાન દશામાં વધારે કરે છે, જ્ઞાન દશામાં ઓછો કરે છે. એટલો એટલો કરે એવું ભાગ્ય જ બને, કાં વધારે કરે ને કાં ઓછો કરે, પણ ત્રણેય પ્રકારે થવાનું સ્વતંત્ર પણ જીવનું છે. એમાં પૂતગલ કાંઈ કરતું નથી. જો પૂતગલ કરતું હોય તો ઓછો વધારે ન થાય. ઉદય હોય એના કરતા વધારે ક્રોધ કરે એવું ન બને. મનુષ્યને લાયક ઉદય હોય ક્રોધનો, અને તિર્યંજ જેવો ક્રોધ કરીને તિર્યંજ ગતિનું આયુષમાં થાય એ વખતે. તિર્યં ગતિનું જે આયુષ બંધાય તો એ વખતે એનો ક્રોધ તિર્યંજ ગતિ જેવો હોય. હવે મનુષ્ય એટલો બધો ક્રોધ કરે કે સર્પનું આયુષ બાંધી લે, ક્રોધે સર્પ થાય. ઉદય તો મનુષ્યને ઉચિત હતો, મનુષ્યો છે જ ક્રોધ કર્મ નો ઉદય હતો, અને સર્પનો કર્મ ઉદય કે સર્પનો કર્મ કેમ બંધાણ વધારે કર્યો? એટલે એ બતાવે છે કે જીવ સ્વતંત્રપણે કરે છે, ઉદય તો નિમિત્ત માત્ર ગણવામાં ના આવે છે. એ વખતે એની હૈયાતી હતી, માટે આથી વધારે કાંઈ નહીં. ભાવમાં જીવ છે ને પૂતગલ ના ઉદયમાં પૂતગલ છે, એ કર્મનો ઉદય આવ્યો એમાં પૂતગલ છે. જીવના ભાવની ક્રિયા જીવની, અને પૂતગલના ઉદયની ક્રિયા પૂતગલની. ક્રિયા બે ની, દેવ પણ બે, ક્રિયા પણ બે, પણ બે ની જુદી જુદી ભિન્ન સત્તા છે. માટે કોઈની સત્તા કોઈનામાં વ્યાપ્તિ નથી. એ ક્ષેત્ર અવગાહી તો છે, અને એ ક્ષેત્ર અવગાહી છે માટે તો અસર થાય છે. ક્રોધ શાંત બેઠો તો એમાંથી ક્યાંથી ક્રોધ આવવા માંડ્યો? એક મને શાંત બેઠો છે એમાં ક્રોધની શરૂઆત થઈ ગઈ. બારમાં કઈ ન હોય, એવો પ્રસંગે ન હોય, તો અંદર અંદર ક્રોધી ક્રોધી થઈ જાય. ઉદય મને કારણે એનો ઉદય, અંદર ઉદય ચાલુ થયો અને એના પરિણામ શાંતિમાંથી ક્રોધના કેમ થવા માંડ્યા? આવો સમકાળ જોઈને ઉદય ક્રોધ કરાવ્યો એમ કે છે. વસ્તુસ્થિતિ એમ નથી, વસ્તુસ્થિતિ જ્યારે ઉદય આવ્યો ત્યારે એ જ જીવ પણ પોતાના પરમ શાંત સ્વભાવને અવલંબે તો એને ક્રોધ થાય નહીં, અને એક ક્રોધ ઓછો પણ થાય અને એક ક્રોધ વધારે પણ થાય અને ન પણ થાય. તો એ ત્રણેય કાર્ય માટે એ સ્વતંત્ર છે. એમાં એને ઉદય છે એ પરાણે જીવનો ગળું પકડીને કે હાથ પકડીને કે વાળ પકડીને કે કાંઈ એને એને પકડીને કાંઈ એને એને કરાવે છે. કાંઈ જીવને ગળું નથી ને વાળે નથી ને હાથે નથી, જીવને પકડીને કઈ કરાવી દે. એમ કહેશે ને કે ભાઈ માણસને પકડીને ઊભો કર્યો અને પકડીને બેહાડી દીધો, હા એ પરમાણુ કેમ રીતે જીવને પકડે? કઈ કરી શકે એવું નથી. રાગ દ્વેષ સ્વતંત્રપણે કરે છે અને કર્મ સ્વતંત્રપણે બંધાય છે, એટલે આમાં બંધાવવાની સ્વતંત્ર યોગ્યતા છે. રાગ દ્વેષ કરવાની સ્વતંત્ર યોગ્યતા, કર્મ કર્મ ને બાંધતો નથી. કર્મ એટલે જૂનું કર્મ નવા કર્મ ને બાંધે છે એમ પણ નહીં, અને જીવ પણ કર્મ ને બાંધે છે એમ નહીં. તે જ કર્મ પોતે જ કાર્ય કરતા ને પોતે જ કર્મ ને પોતે જ ક્રિયા તને એકમાં છે એમ કેવું છે. સંયોગ ઉપર હોય ત્યારે તો માણસ એમ કે ભાઈ સંયોગ ને અવલંબીને કર્યું, સંયોગને ન અવલંબે તો તમે ટીવી ઉપર પિક્ચર જુઓ છો એની અસર થાય છે, કેમ કે તમે જોવા માટે આકર્ષણ માટે. પણ તમે આંખ બંધ કરી દો તો ઘણા શું કરે છે, તમે ઘણા મૃત્યુનો પ્રસંગ આવે છે ને પછી ઘણાને એ જાતનો ભય બહુ હોય છે. મૃત્યુનો ભય તો મનુષ્યને બહુ છે, એમ બહુ જે ભયવાળા હોય છે તો કોઈ જોઈ ન શકે કે માણસ મરી ગયો હતો, એને મારી નાખો, એની અંતિમ ક્રિયા થાય છે, બધા રોગ કકોલ કરે છે, એ બધું જોઈ ન શકે. કેમ કે દુઃખનો પ્રસંગ છે ને, એટલે જોવાથી જોનારને દુઃખ થાય, કાંઈ લેવા કે દેવા કાંઈ હોતું નથી, પણ જોનારને દુઃખ થાય છે. ઘણા એ વખત આંખ બંધ કરી દે એટલે પછી અસર નથી થતી. હવે ટીવી કહેશે તું આંખ ઉગાડી રાખ, હે ટીવીને આંખ પકડીને ઉગાડી દે. જોવું ના જોવું સ્વતંત્ર છે, એનો અર્થ શું છે કે બાહ્ય સંયોગો છે એને અવલંબન લેવું કે એનું અવલંબન ન લેવું, એના માટે જીવ સ્વતંત્ર છે. સીધી સાદી વાત છે. એક સમય એવો નથી સંસારી જીવ માટે, એક સમય પણ એવો નથી કે કર્મનો ઉદય ન હોય. હવે તો એને કરવો જ પડે, રાગ દ્વેષ તો કીધી છૂટે ગયો, હે કોઈ છૂટીને મુક્ત થાય જ નહીં. અનંતા મુક્તિ ગયા એનું શું, બધા પેલા સંસારી જ હતા. અનાદિથી કોઈ એકે જીવ અનાદિથી મુક્ત નથી, ત્યાં અનંતા છે એમાંથી એક અનાદિથી મુક્ત નથી, બધા સાદી મુક્ત દશા વાળા છે. હા બધા પરિભ્રમણ કરતા કરતા ત્યાં પહોંચેલા છે. એટલે એવું નથી કે જો કરવો પડે તો કોઈ છોડી છૂટી જ ન શકે, એનો ઉપાય છે અને એ ઉપાય કરે તો છૂટી શકે છે. નિરંતર ચાલુ છે, એક સમય પણ બંધ નથી. આપણે આયુષ અત્યારે ભોગવીએ છીએ, કયા સમયે આયુષનો ઉદય નથી થયો છે, બસ એવી રીતે આથે કર્મ ચાલે છે. નાના ભગની દક્ષિણાવળી મોહની અંતરાય વેદની નામ જોત્ર ને આયુષ આઠે આઠ બરાબર ચાલે. બાંધવાને નહીં બાંધવાનો સવાલ જ નથી, પોતે પોતાના ભાવ કરવા માટે સ્વતંત્ર છે. પછી એને કર્મની ચિંતા કરવાની જરૂર નથી. જો પોતાના ભાવને સંભાળે તો એને કર્મ ક્યાં બંધાણ ક્યાં છૂટ્યા એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો ખેતરમાં જે માટીના ઢેફા પડ્યા છે એમ કર્મના ઢેફા પડ્યા છે, એની ચિંતા કરવાની જરૂર નથી, પરિણામને સંભાળવાની જરૂર છે. બંધ સમયે જીવ ચેતીએ, ઉદય સમયે સારે ઊંચા. બંધ સમય તો શું કે નવો બંધ કરો ત્યારે તો પરિણામ કરવા સ્વતંત્ર છો. એ વખતે પૂછે તો ઉદય ની શું કરવા ચિંતા કરે છે, આવો ઉદય આવશે તો આવો, અને ઉદય ગમે એવો આવે નહીં તો સ્વતંત્ર છો. તું વિતરાગ રહેવા માટે તું સ્વતંત્ર છો. ભિન્નપણું અનુભવ કરવું, શું ભિન્નપણું છે તે ભિન્નપણાનો અનુભવ કરવાની વાત છે. કેવી રીતે અનુભવ કરવો કે આત્માનું જે જ્ઞાનપણું છે, આત્મા જે જ્ઞાન સ્વરૂપે છે, એ આત્માનું જે નાયકતા છે, નાયકપણાનો જે સ્વભાવ છે, જ્ઞાન સ્વભાવ છે, તે પોતે જ અત્યંત અનુભવનું કારણ છે. આપણે કાલે સવારે વાંચ્યું એ અત્યંત અનુભવનું કારણ છે. પોતાના જ્ઞાનનો પોતે પોતે પોતાનો અનુભવ કરે, જ્ઞાન પોતે પોતાનો અનુભવ સ્વયંનો અનુભવ કરે, એ અનુભવનું કારણ છે. અનુભૂતિ સ્વરૂપ હોવાથી અનુભવ કરી શકે છે. બસ જો પોતે પોતાનો અનુભવ કરે તો પોતામાં પરની વિદ્યમાનતાનો અનુભવ ન થાય. પોતામાં પરની વિદ્યમાનતાનો અનુભવ ન થાય. પોતામાં પરની વિદ્યમાનતા નહીં હોવા છતાં પોતામાં પરની વિદ્યમાનતાનો અનુભવ તે ભ્રાંતિ છે, આ દુઃખદાયક છે. એમ કહે છે કે તું તને તારામાં જો ને, તારામાં તું તને એકલાને જો ને, બીજાને હું કરવા જેવો છું. જે પ્રતિભાસ છે એમાં તું પરનું અસ્તિત્વ હું કરવા જેવો છું. તારી વિદ્યમાનતા એકલી હંભાળ, તારી હયાતીને જ સંભાળ. શું બસ પછી તને કઈ તકલીફ નથી, આમ લેવાનું. જો આ જીવ પર પ્રતિભાસ કાળે પરની વિદ્યમાનતાને પોતામાં જોવે છે કે અનુભવે છે ભ્રાંતિ કરીને, તો પોતાની ભિન્ન વિદ્યમાનતાને ચૂકી જાય છે. જે પોતાનું ભિન્ન હયાતીપણું છે, ભિન્ન અસ્તિત્વ છે, એને ચૂકી જાય છે, ભિન્ન સત્તાને ચૂકે છે. અને તેથી અનેક પ્રકારના વિભાવને દુઃખ થાય છે. બસ વિજ્ઞાન કરાવવા માટે આ કર્તા કર્મ અધિકાર છે, અને વ્યાપે વ્યાપકપણું એ ભિન્નતાને ભિન્નપણે અવલોકવા માટેનો બહુ જ મહત્વનો મુદ્દો છે. પોતાની વ્યાપકતાને અવલોકવી, અનુભવવી, કે જ્ઞાનપણે હું જ્ઞાન સિવાય બીજા ક્યાંય વ્યાપકરૂ રાગમાં વ્યાપતો નથી તો શરીરમાં વ્યાપતાનો પ્રશ્ન ક્યાં છે? એક દ્રવ્ય કર્મણી નસ્ત, એક દ્રવ્યના બે પરિણામ હોતા નથી. શું દ્રવ્ય? એક એ પોતે પોતાનું પણ રાગદ્વેષનું પરિણામ કરે અને જ્ઞાનાવરણ્યાદીનું પણ પરિણામ કરે, અથવા એક કર્મ ઉદયમાં પણ પરિણામ કરે અને જીવના રાગને પણ કરે, ન બની શકે એમ કે છે. જેમ બે થઈને એકનું કરતા નથી, એમ એક થઈને બે કરે નહીં એમ કહેવું છે. એમ એમ એટલા માટે બે કળશ લીધા છે. ભાવાર્થ આમ છે, જેવી રીતે જીવ દ્રવ રાગદ્વેષ મોહ રૂપે અશુદ્ધ ચિત્તના પરિણામનું વ્યાપકપણે કરતા છે, તેવી રીતે જ્ઞાનાવરણાદી અચેતન કર્મનો કરતા જીવ છે એમ તો નથી. પોતાના પરિણામનો કરતા છે અને અચેતન પરિણામરૂપ કર્મનો કરતા નથી. માટે જીવ કર્મ બાંધતો નથી એમ કહેવું છે. માટે જીવ કર્મ બાંધતો નથી. રાગ કરે છે, ક્રોધ કરે છે, પણ કર્મને બાંધતો નથી. પોતાના પરિણામને કરે અને પોતાના પરિણામને ભોગવે. બસ વાત ક્યાં રહી? તારા પરિણામને તું ભોગવ, જ્ઞાને કરીને સુખને ભોગવ, અજ્ઞાને કરીને દુઃખને ભોગવ. બસ આટલી વાત છે. એકસ્ય દ્વે ક્રિયા વળી, એક દ્રવ્યની બે ક્રિયા હોતી નથી. પોતે પણ પલટો ખાઈને બીજાને પલટાવે, બને નહીં એમ કે છે. ભાવાર્થામ છે, જીવ દ્રવ જેવી રીતે ચેતન પરિણતિ રૂપે પરિણમે છે પદાર્થ અવસ્થાથી અવસ્થાંતર, તેવી જ રીતે અચેતન પરિણતિ રૂપ પરિણમતું હોય એમ તો નથી. જડપણે પરિણમતું હોય જીવ દ્રવ એવો તો કોઈને અનુભવ થતો નથી. આ સાતા અસાતા વખતે બહુ સરસ પ્રયોગ થઈ શકે એવો વિષય છે. કસાતાને પર્યાય છે એ જળની છે, શરીરની છે, એ જીવમાં વ્યાપતી નથી, જીવ એમાં વ્યાપતો નથી. અથવા જીવ લ્યો તો જીવમાં જ્ઞાન લ્યો, કે જ્ઞાન છે એ અસાતામાં વ્યાપતું નથી. અસાતાનો ખોટો જ્ઞાનમાં પડે છે, કેટલી અસાતા છે, તીવ્ર છે, મન છે, પણ જ્ઞાન એમાં વ્યાપતું નથી. અને અસાતા પોતે જ્ઞાનની પર્યાયમાં વ્યાપી નથી ગઈ એમ કે જ્ઞાન વેદન છે એ પોતાના અભેદ કિલ્લામાં છે, એમાં કોઈ વ્યાપી શકે, પ્રવેશી શકે, સ્પર્શી શકે એ વસ્તુ સ્થિતિ નથી. યતઃ કારણ કે એક દ્રવ બે દ્રવ રૂપે કેમ થાય? એકમ અનેકમ ન સ્યાત. એક દ્રવ બે દ્રવ રૂપે કેમ થાય? જીવ પોતાના દ્રવ રૂપે રહીને કરતા કર્મ ક્રિયા કરે, બીજાના દ્રવ રૂપે થઈને કરતા કર્મ ક્રિયા કરે, કેમ થાય? તો બિલકુલ ન થઈ શકાય. ભાવાર્થ આમ છે કે જીવ દ્રવ એક ચેતન દ્રવ રૂપ છે, તે જો પહેલા અનેક દ્રવ રૂપ થાય તો જ્ઞાનાવરણ આદિ કર્મનો કરતા પણ થાય. જો અનેક દ્રવ રૂપે થાય તો જ્ઞાનાવરણ આદિ કર્મનો કરતા થાય, પણ ક્યારેક પોતાના અસ્તિત્વનો નાશ થાય ત્યારે, અનેક દ્રવ રૂપે થાય ત્યારે પોતાનું અસ્તિત્વ ક્યાંથી રહે? ને જો જીવ જડ થાય તો કામ કરે જડનો, અને જડ જીવ થાય તો જડ જીવનું કામ કરે, પણ બેમાંથી કોઈ કોઈનું કામ કરી શકે એવું બનતું નથી, કેમ કે પોતાના સ્વરૂપને છોડીને કોઈ અન્ય દ્રવ રૂપે થઈ શકતું નથી. બહુ સાદો એક પ્રયોગ લઈએ. આ એક બે આંગળી, અંગૂઠોના આંગળી કે બે આંગળી, હવે અહીંયા તો બધી પેલી રેખાઓ છે ને, આંગળામાં જે રેખાઓ છે એટલે સ્પષ્ટ ખ્યાલ આવે છે ખરબચડો છે. આ બંને સપાટી રેખાને કારણે ખરબચડી છે. હવે આપણે એક આંગળીને બીજી આંગળી ઘસે એટલે ખબર પડે સ્પર્શ કરતા ત્યાં ખરબચડી છે. બહુ બારીકાઈથી જોવાને, અહીંયા પ્રયોગથી બારીકાઈથી જોવું છે કે જીવને જ્ઞાન થયું, આ સ્પર્શનું જ્ઞાન થયું કે સ્પર્શ કર્યો? જીવ છે એમાં સ્પર્શ નામનો ગુણ નથી, બરાબર છે? અને સ્પર્શનું જ્ઞાન થાય છતાં એને સ્પર્શ નામનો ગુણ નહીં હોવા છતાં સફર પ્રકાશકપણાને લઈને સ્પર્શનું એને જ્ઞાન થાય છે. હવે આયા જે સ્પર્શનું જ્ઞાન થયું કે આ ખરબચડો છે એમાં જ્ઞાન થયું કે સ્પર્શ થયો? બસ આટલું જોવાનું છે, બારીકાઈથી જોવાનું છે કે સ્પર્શ નથી થયો પણ જ્ઞાન થયું. આ જુદું પાડવું જોઈએ, આ વખતે પણ જુદું પાડવું જોઈએ. એમાં જ્ઞાન જ્ઞાન રહે છે, સ્પર્શ નથી, ને સ્પર્શ છે તે જ્ઞાન નથી, જ્ઞાન છે તે સ્પર્શ સંબંધીનું જ્ઞાન, કે જ્ઞાન જ્ઞાન જ છે અને સ્પર્શ નથી. કરતા કર્મમાં બહુ સરસ ગાથા લીધી છે કે સ્પર્શને જાણતા પણ જુદો રહીએ છે, જાણનાર જુદો રહીએ છે, એની બધી ગાથાઓ લીધી છે. જ્ઞાનમાં જ્ઞાન પણ અટવાય છે કે સ્પર્શ પણ અટવાય છે? આમ છે, ભ્રમ શું થાય છે કે જ્ઞાનમાં સ્પર્શ થયો? શું ભ્રમ થાય છે કે જ્ઞાનમાં સ્પર્શ થયો કે નહીં? જ્ઞાનમાં જ્ઞાન જ થયું છે. શું જ્ઞાનમાં સિવાય જ્ઞાન બીજું થઈ શકે એવો અવકાશ નથી. જ્ઞાન પરનું એટલે શું કે જ્ઞાન પર, જેમ કે આ કાગળ, કાગળ નો કાગળ કે જ્ઞાન નો કાગળ, એવી રીતે લેવાનું છે. સ્પર્શ નું જ્ઞાન કે જ્ઞાન નું જ્ઞાન? જ્ઞાન તો પોતાનું છે, જ્ઞાન એનું ક્યાં થયું છે? સ્પર્શ કયું જ્ઞાન? એનો વાંધો નથી, પણ જ્ઞાન તો જ્ઞાન જ રહ્યું ને. સ્પર્શ છે, માનો કે આ વૃક્ષ છે, ખરબચડું છે, એવું જ્ઞાન, પણ જ્ઞાન તો જ્ઞાન જ રહ્યું ને. જ્ઞાન મટીને સ્પર્શ નું થઈ ગયું? સ્પર્શ નું જ્ઞાન એ તો શું છે, સ્પર્શ પ્રતિભાષવા માટે કહ્યું, પણ જ્ઞાન પોતે સ્પર્શ નું થઈ ગયું કે નથી થયું? તો હવે અનુભવ લેવો છે કે અનુભવ કોનો થયો? જ્ઞાન નો અનુભવ થાય છે. સ્પર્શ જણાય છે પણ અનુભવ જ્ઞાન નો થાય છે. જેમાં જણાય છે સ્પર્શ સંબંધી નું એવું જે જ્ઞાન, એ જ્ઞાન નો અનુભવ છે. એમ છે ખરેખર, સ્પર્શ નો અનુભવ નથી, સ્પર્શ નું જાણવું છે, અનુભવ નથી. અનુભવ તો અનુભવ વગર નો ક્યારે છે? જીવ છે. જ્ઞાન વગર નો હોય તો જ અનુભવ વગર નો, એટલે તો જ્ઞાન ને અત્યંત અનુભવ નું કારણ લીધું છે. કેમ કે પોતાથી પોતે ભિન્ન નથી, પોતાનો અનુભવ પોતાથી ભિન્ન નથી, એટલે અનુભવ નું કારણ ન લીધું, અત્યંત અનુભવ નું કારણ લીધું છે, અભિન્ન અનુભવ નું કારણ. જ્ઞાન છે એ પોતાના સ્વયંના અભિન્ન અનુભવ નું કારણ છે. એ પોતાને વિદ્યમાનતાને ગ્રહણ કરે છે, અસ્તિત્વને ગ્રહણ કરે છે. એ અનુભવથી પોતાને, વેદનથી કહો કે અનુભવથી કહો, પોતાની વિદ્યમાનતાને એટલે પોતાની હયાતીને, પોતાની નિજ સત્તાને ગ્રહે છે. બસ નિજ સત્તાને ગ્રહે તો પર સત્તાને ગ્રહે નહીં. તકલીફ તો નિજ સત્તાને નથી ગ્રહતો એની છે. જો નિજમાં નિજ સત્તાને ગ્રહે તો પરનું ગ્રહણ છે એ ભ્રાંતિ ન રહે. પરનું ગ્રહણ થતું પણ નથી, એ તો ભ્રાંતિ છે, તો એ ભ્રાંતિ ન રહે. એટલે નિજમાં નિજનો અનુભવ કરાવવા અર્થે પર જણાતું જ નથી એમ કહેવું તે વ્યાજબી છે. શું નિજમાં નિજનો અનુભવ થવા અર્થે હેતુ છે, ત્યાં એ હેતુ છે, એ વાત છે. એ ધ્યાત્મનો વિષય છે કે નિજમાં નિજનું ગ્રહણ થાય છે એમાં, એવી રીતે એ વાત છે. ભૂલ ત્યાં થાય છે ને, પરનું ગ્રહણ થઈ જાય છે. પરને માત્ર ભિન્ન રહીને જાણે તો કાંઈ તકલીફ જ નથી. શું એ તો કેવળ જ્ઞાનમાં ભિન્ન રહીને અનંત જણાય છે, ક્યાં કાંઈ તેમને તકલીફ થાય છે? એમ સદમસ તો ભિન્ન રહીને જાણે તો કાંઈ તકલીફ નથી, ગ્રહણ કરે છે એને તકલીફ છે. અને ગ્રહણ નહીં થતું હોવા છતાં ગ્રહણ કરે છે, તો આકુલ તો થાય કે ન થાય? ધુમાડાને બાચકો ભરે માણસ, ધુમાડો હાથમાં ના આવે તો શું થાય ને? દુઃખ જ થાય ને. એમ પરનું ગ્રહણ થઈ શકતું નથી ને, પરનું ગ્રહણ કરવા માટે આકુલતા કર્યા કરે, બીજું શું થાય એને? આ મને અનુકૂળ છે, આ મને અનુકૂળ છે, પણ તું ગ્રહણ નથી કરી શકતો, એનું શું? એ દુઃખ મૂળ છે, એ ભ્રાંતિ દુઃખનું મૂળ છે. ભાવાર્થ આમ છે કે જીવ રહે એક ચેતનદ્રય રૂપ છે, તે જો પહેલા અનેક દ્રય રૂપ થઈ જાય તો જ્ઞાનાવરણાદી કર્મનો કરતા પણ થાય, અને અનેક દ્રવ્ય રૂપ થઈ જાય તો પોતાના સ્વદ્રવ્ય રૂપે ન રહી શકે, એટલે પોતાનો નાશ કરે તો થાય, નાશ તો પોતાનો થતો નથી, પણ ભ્રાંતિ કરીને અન્ન દ્રવ્ય રૂપ થાય છે, એમાં પોતાનો નાશ અનુભવે છે, એનું નામ ભાવમરણ કહેવામાં આવે છે. આમ વાત છે ભાવમરણ. પણ એમ તો છે નહીં, અનાદિ નિધન જીવદ્રવ એક રૂપ જ છે. અનાદિ નિધન એટલે અનાદિ અનંત, નાશ પામ્યા વગર, અનાદિથી અનિધન એટલે નાશ પામ્યા વગર, એ આદ્ય દીપક છે. અ છે ને એ આદ્ય દીપક છે, એટલે આદિને પણ અલાયગો અને નિધનને પણ અલાયગો. આદ્ય દીપક અને અંત્ય દીપક એમ બે રીતે લગાડી શકાય છે, બે વખત કેવું ન પડે. અનાદિથી તે ક્યારે પણ નાશ ન પામે એ રીતે જીવ દ્રવ્ય એક રૂપ જ છે, એક સરખું એક સ્વરૂપે જ રહે છે. ક્યારે પણ પોતાના ચેતન સ્વરૂપનો, ચેતનપણાનો, પોતાના સ્વભાવનો ત્યાગ કરતો જ નથી, ચેતન રૂપે જ રહે છે. તેથી પોતાના અશુદ્ધ ચેતન પરિણામનું કરતા છે, તેથી જીવદ્રવ્ય પોતાના અશુદ્ધ ચેતન પરિણામનું કરતા છે અને અચેતન કર્મનું કરતા નથી. અચેતન પરિણામનું કરતા છે રાગાદી, પણ અચેતન કર્મનું કરતા બિલકુલ નથી. આવું વસ્તુનું સ્વરૂપ છે, આવું અનાદિ નિધન અનાદિ અનંત આવું વસ્તુનું સ્વરૂપ છે. સ્વીકારે યથાર્થપણે, સ્વીકારીને એનો અનુભવ કરે તો ન્યાલ થઈ જાય એવું છે, ન સ્વીકારે તો આનંદ 84 પરિભ્રમણમાં જન્મ મરણ કરીને ગોથા ખાઈને દુઃખી થાય એવું છે, અને એ દુઃખની કોઈ હદ નથી. એ દુઃખની કોઈ હદ નથી કે કેટલો જીવ દુઃખી થાય એનો કોઈ હદ નથી. બહુ દુઃખી થાય, બહુ દુઃખી થાય, જો સમજીને સવળ ન થાય તો દુઃખનો પણ પાર નથી, અને સમજીને સવળ થાય તો સુખનો પણ પાર નથી. આવું છે. હવે જ્ઞાનીઓ તો આંગળી ચીંધીને, આચાર્યો શ્રી ગુરુ તો આંગળી ચીંધીને છેટાડીએ છે, જો ભાઈ આ તારા દુઃખનું કારણ, આ તારા સુખનું કારણ, આ તારા દુઃખનું કારણ, તને ઠીક પડે એમ કર. અમારે આથી વધારે અમારો કોઈ આગ્રહ નથી, અમે અમારા રસ્તા હેલા જઈએ છીએ.